குக்ஷிரத்னம் ஷப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திர மஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஸ்ரீமத் ராஜ்சந்திர ஜ்ஞான் மந்திர் ராஜ்கோட், ரவிவார், தாரீக் 26 ஜூலை 2009. ஸ்ரீமத் ராஜ்சந்திர வச்சனாமிருத் கிரம்பார் பத்ர ஸ்வாத்தியாய பத்ராங்க் 527, மும்பை, பாத்ரபத் வத் பாரஸ், புதுவார் 1950. पूज्य श्री सौभाग भाई साइला, अत्र कुशलता छे, आपनो कागड़ एक आजे आव्यो ते पहुंच्यो छे, प्रश्नोना उत्तर तरत में लखशु। आपे आजना कागड़ में समाचार लख्या छे ते विषय रेवाशंकर भाई राजकोट छे त्यां लख्यु छे, जेवो परभारो आपने उत्तर लखशे। गोसड़ियाना दोहरा पहुंच्या छे, તેનો ઉત્તર લખવા જેવું વિશેષપણે નથી. એક અધ્યાત્મ દશાના અંકુરે એ દોહરા ઉત્પન્ન થવા થયા સંભવે છે, પણ તે એકાંત સિદ્ધાંત રૂપ નથી. સૌભાગભાઈ ઉપરનો પત્ર છે અને આ પત્રમાં કૃપાળુદેવે થોડી પરિસ્થિતિની હળવાશ થઈ હોય એમ લખ્યું છે કે તમારો એક પત્ર મળ્યો છે અને પ્રશ્નોના ઉત્તર હવે તરતમાં લખીશું. આગળના બધા 2-3 પત્રોમાં આવ્યું કે ઉત્તર લખવા જેવી પણ અત્યારે સ્થિતિ નથી, દશા નથી, ચિત્ત સ્થિતિ નથી, પરંતુ આ પત્રની અંદર એવો ઉલ્લેખ મળે છે કે પ્રશ્નોના ઉત્તર હવે તરતમાં લખીશું. અને જે કંઈ સમાચાર સૌભાગભાઈ આપ્યા છે તે કઈ રેવાશંકરભાઈ સંબંધિત હોવાને કારણે લખ્યું છે કે તે વિશે રેવાશંકરભાઈ રાજકોટ છે ત્યાં લખ્યું છે, જેવો પરભારો આપને ઉત્તર લખશે એટલે બારોબાર એ જ તમને જવાબ લખશે, અમારે કોઈ લખવાની આવશ્યકતા નથી. સાથે પત્રમાં મોકલેલા ગોસડિયાના દોહરા પહોંચ્યા છે. સૌભાગભાઈના એક મિત્ર એ ડુંગરસિંહભાઈ ગોસડિયા, સતત સૌભાગભાઈના પરમ સખા સત્સંગના, એટલે એમણે થોડા દોહરાની રચના કરી અને રચના કરેલા દોહા સૌભાગભાઈ મારફત કૃપાળુદેવને મોકલ્યા જોવા માટે. કૃપાળુદેવે એનો જે અભિપ્રાય આપ્યો છે થોડો વિચારવા એટલા માટે છે કે ઘણીવાર આપણને થોડીક ભાવના આવી જાય એટલે 2-4 જોડકણા લખી નાખીએ અને જાણે મહાન તત્વજ્ઞાનનું કાવ્ય લખ્યું હોય ને એમાં બધાય વાંચે ને બધાય બોલે ને બહુ ભાવ જીવને આવું આવી જાય છે. એ કે છે તેનો ઉત્તર લખવા જેવું વિશેષપણે નથી. ઠીક છે, એને લખ્યા છે, દોહરા લખ્યા છે, કારણ એક અધ્યાત્મ દશાના અંકુરે એ દોહરા ઉત્પન્ન થયા સંભવે છે, પણ તે એકાંત સિદ્ધાંતરૂપ નથી. કોઈ એવી આધ્યાત્મિક દશાના અંકુર ફૂટ્યા હોય અને જીવમાં એવી ભાવના આવે, લાગણી આવે, આવેગ આવે અને એને કારણે થોડી રચના થાય, પણ એ રચના એ કે છે એના વિશે વિશેષ કંઈ લખવા જેવું નથી, કારણ કે તે સિદ્ધાંતરૂપ નથી. આત્મસિદ્ધિ દોહરા છે, આત્મસિદ્ધિ પણ દોહરા છે અને સૌરાષ્ટ્રનું તો આખું લોક સાહિત્ય દોહરામાં છે, પણ એ દોહરા બધા કેવા, લોકસંજ્ઞાના, લોક સાહિત્યના, કઈ નું કઈ એમાં લખ્યું હોય કે ચોમાસે વાગડ ભોલણ, ઉનાળે સોરઠ ભોલણ વગેરે વગેરે, કઈ ઠેકાણું ન હોય, હિંગનો વડાકો ન હોય, આવી રચનાઓ થાય આ બધા ટાયલા કહેવાય, જોડકણા કહેવાય, એમાં સિદ્ધાંતની ગૂંથણી નથી. જ્ઞાની પુરુષોની જે રચના છે, દશાવાન પુરુષોની જે રચના છે, એમાં સિદ્ધાંતોની ગૂંથણી હોય છે, અગમ નિગમના ભેદ એમાં ગૂંથાયેલા છે. આત્મસિદ્ધિ જેમ દોહરા છે એમ કૃપાળુદેવે જડ ચૈતન્ય એના લક્ષણ બતાવતા દોહરા જ લખ્યા છે. કે જડ ભાવે જડ પરિણમે, એવી રીતે અદ્ભુત ભેદ જ્ઞાન, આ બે પૂદગલ સંયોગી છે એનું ભેદ જ્ઞાન, જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, એ દોહરા છે. પણ દોહરાની અંદર આવા અદ્ભુત પરમ તત્વની ગૂંથણી સિદ્ધાંત, એ દોહરા બોલતા સિદ્ધાંતનું શ્રદ્ધાન પ્રગટે એવી રચના, એ રચના જીવને પરમાર્થે લાભદાયી બને. બાકી લૌકિકમાં મજા આવે, ગાવાની મજા આવે, એના છંદમાં પ્રાસાનુપ્રાસ ઘણો હોય, પણ એ પ્રાસને અર્થ સાથે સંગત ઓછી હોય અને સિદ્ધાંત સાથે તો વિસંગતતા જ હોય. આ આગ્રહમાંથી બચવું જોઈએ. આ ડુંગરસિંહ તો એટલા અભ્યાસુ હતા યોગ માર્ગના, એના દોહરામાં પણ કૃપાળુ દેવે અભિપ્રાય સ્પષ્ટ આપ્યો. આ જ્ઞાનીની વાત છે. કૃપાળુ દેવ જ આવો અભિપ્રાય આપે, બીજો હોય તો બહુ સરસ છે, આજે તમે લેવડાવજો, આજે ગવડાવજો, મજા આવશે. એટલે ઓલો ફૂલીને ફારકો થાય, અરે ભાઈ અહીંયા જે પરમાર્થ માર્ગની યાત્રા કરવા બેઠેલા મુમુક્ષુઓ છે એને આવા અર્થ વિનાના પદો અને આ સંભળાવીને શું કરવું છે? એ તો ક્યાં બહાર સંસારમાં નથી, અહીંયા શું કામ આવ્યા છે જીવો? એની ભાવધારાની અંદર સિદ્ધાંતોની ગૂંથણી થાય, એની ભાવધારાની અંદર તત્વનું શ્રદ્ધાન થાય, અને એને અદ્ભુત તત્વોના રહસ્યો સાદી સીધી ભાષામાં જો સમજાય તો એને ઉપકારનું કારણ થાય. પરમાર્થના કાર્યક્રમમાં પરમાર્થની વિચારણા હોય, લૌકિકની ન હોય. પછી સંગીત સારું છે ને, રાગ સારો છે ને, પ્રાસ સારો છે ને, ધમાધમ સારી છે ને, એનું અહીંયા કંઈ કામ નથી. જીવો સંસારમાંથી નિવૃત્તિ મેળવીને અહીંયા આવ્યા હોય અને તે સમયે એને જે કંઈ મળવું જોઈએ એની યાત્રામાં મદદરૂપ થાય એવું ભાથું મળવું જોઈએ. પાથેય કહેવાય, સત્સંગની અંદર થતી વાર્તા પાથેય છે. માટે સત્સંગને કોઈ દિવસ મનોરંજનનું સાધન ન બનાવાય, એ બહાર કરવું મિત્ર મંડળીમાં, સત્સંગમાં. કૃપાળુ દેવે ત્યાં દ્રષ્ટિ આપી દીધી કે તે એકાંત સિદ્ધાંત રૂપ નથી, એકાંત એટલે પરિપૂર્ણ, એમાં ક્યાંય ભેળસેળ ન હોય એવું, એકાંત સિદ્ધાંત એટલે બિલકુલ સ્પષ્ટ એવા રૂપ આ દોહરા નથી. અને આત્મસિદ્ધિના દોહરા સિદ્ધાંત રૂપ એવા છે કે એના એક એક દોહરાની અંદર, એના એક એક ચરણની અંદર સનાતન અને શાશ્વત સિદ્ધાંતોનું એવું પ્રતિપાદન થાય કે જે અવિરોધ રૂપ હોય. પૂર્વાપર અવિરોધ આવી જ્ઞાનીની વાણીનું લક્ષણ હોય તો ત્યાં આશય છે એ આખો પરમાર્થનો છે, અને અમુક જગ્યાએ આશય હોય છે કવિત્વનો હોય છે. ઘણા કે શ્રીમદ રાજચંદ્ર કવિ, એનું કવિ તરીકેનું મહાત્મ્ય નથી, એ કોઈ સાહિત્યની સૃષ્ટિમાં સ્પર્ધક થવા માટે નહોતા આવ્યા કે જુઓ અમે પછી કાવ્યની રચના હોય, કાવ્યનું પ્રકાશન હોય, કાવ્યનો મેલાવડો હોય તો જાય અમારી રચના આ છે, અમારી રચના આ છે, હવે આ રજૂ કરે, હવે આ રજૂ કરે. ઉસ્તાદ ઇરશાદ દુબારા આ બધું હેલા કરે, એ અહીંયા નથી. શ્રીમદ રાજચંદ્ર કવિ નથી, અધ્યાત્મનું ઝરણું વહે છે એ તો શબ્દના રૂપમાં. શ્રીમદની ઓળખાણ કવિ તરીકે જે કરે છે એ શ્રીમદને હજુ એક સાહિત્યના અંગ તરીકે ઓળખે છે. આ તો અધ્યાત્મ છે. ઘણીવાર આવી આપણી અનેક પ્રકારની સમજણનો અભાવ હોય ત્યાં આવી પ્રકારની ચેષ્ટા થાય છે, પણ આવા પત્રોની અંદર જ્યારે ઉદ્દેશ આવે ત્યારે આપણે સમજી લેવું કે આપણને આ જબરજસ્ત માર્ગદર્શન છે કે આ બધું લખ્યું છે પણ સિદ્ધાંતરૂપ નથી. અને સિદ્ધાંત તો આપણને જો આત્મસાત થયા હોય તો આપણી રચનામાંથી સિદ્ધાંત નીકળે. આપણને જ સિદ્ધાંતનું કઈ ઠેકાણું ન હોય તો આપણી રચનામાં શું હોય? ટાઇલા હોય, જોડકણા હોય. એટલે અહીંયા બહુ સરસ માર્ગદર્શન આપે, અને આ સાચા ગુરુ, આ સાચા ગુરુ. ઘણી જગ્યાએ આપણે આ બધા સત્સંગ સ્વાધ્યાય કેન્દ્રમાં સાંભળીએ છીએ, ટાઇલા અને ગુરુનું પ્રોત્સાહન એ આગળ વધે ને, એને આમ થાય ને, એને તેમ થાય, એનો અહમ પુષ્ટ કરવાનું આ પ્લેટફોર્મ નથી. એને કહેવાય કે આ વાત બરોબર નથી, આ તમારી લખેલી ગાથા પ્રમાણે પરમાર્થ નથી, ભગવાનના વચનો આધારિત સૂત્ર સિદ્ધાંત એને સમજીને જો ગોઠવણી થાય તો કરવી. બહુ મુશ્કેલ કામ છે. જીવને આ રોકનાર કોણ? આ સ્વચ્છંદ છે, એને રોકનાર કોણ? તો કે ગુરુ. હવે ગુરુ જ ન રોકી શકતા હોય તો શું થાય? એટલે કેટલી કેટલી પુસ્તિકાઓ બહાર પડી છે. હમણાં જુઓ જાઓ, તમે દેરાસરમાં દર્શન કરવા જાઓ તો એટલી બધી ચોપડી હોય. અને એ ભાવનાના પદ, એ સ્તવનના ગત વિતરાગ પરમાત્માની સામે કેવા ટાયલા ગવાય. સિનેમાના રાગ, ધમાધમ, અને બસ આ છેલ્લી છેલ્લી સ્ટાઇલ આવી હોય માઇકલ જેક્સન એની ઠોકી દે. ભાઈ, આ માર્ગ વિતરાગતાનો છે. અંતરના આત્મચેતનાને જાગૃત કરવાનો છે. કોઈ સિદ્ધાંતની વાત હોય કે સાંભળતા કંઈક જીવને અંદર ભાવ પ્રગટે તો એને મહાકલ્યાણનું કારણ છે, મંગલનું કારણ છે. પણ એનો જીવ જો સંસારની વૃત્તિ તરફ દોરાઈ જશે તો આવા સ્થાનની અંદર પણ પોષણ શેનું મળશે એને? કૃપાળુ દેવ તો કહે છે, સત્સંગ એટલે અમારા આત્મભાવને પોષણ મળે એવી દશાવાળા પુરુષો ક્યાં છે કે જેની છાયામાં જઈને બેસીએ. જ્ઞાનીઓ ઝંખે છે સત્સંગની છાયા, અને એને બદલે જો સંસારની છાયા મળતી જાય અથવા પુષ્ટ થાય તો જીવનું કલ્યાણ થવાને બદલે અકલ્યાણ થવાની સંભાવના વધારે છે. એટલે ઘણી વાર આપણે કહીએ છીએ પણ જીવની અવસ્થા નો એટલે ગમે નહીં કે નહીં આ વાત રહેવા દો. બરોબર એની ચકાસણી થાય, એના તત્વ સિદ્ધાંતની એક સૂત્રતા મળે, અવિરોધપણે મળે, એ રચના એ જીવને કંઈક એનું ગુંજન કરે તો એમાંથી ગુણોનું પ્રગટીકરણ થાય કે જે એને આત્માર્થમાં પાથેય બની રહે. એ કહે છે કે એ એકાંતે સિદ્ધાંતરૂપ નથી. બહુ સ્પષ્ટ કહ્યું, એમાં ઘોસડિયાને ખોટું લાગશે એવો વિચાર કૃપાળુ દેવે નથી કર્યો. સૌભાગભાઈને એમ થશે કે મારા ભાઈ બંધનું હાઈચું નહીં, એને આવા સરસ મજાના દોહા મોકલા, સૌભાગને પણ કઈ થતું નથી. સમજી, આ બધા જે કઈ પ્રસંગો છે એમાંથી એક એક પ્રસંગ કેટલો કેટલો બોધદાયી છે, કેટલો કેટલો અંતર વિચારણા ભેદી નાખે. આગળ સરસ વાત લખી છે પાછી એક, કે શ્રી મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવર્ત્યું છે તેવો વધારે ઉપકારી કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મમૂર્તિ સદગુરુ વધારે ઉપકારી? તે પ્રશ્ન માકુભાઈ તરફથી છે. માકુભાઈ એટલે માણેકચંદ ઘેલાભાઈ ઝવેરી, અને પરમ કૃપાળુ દેવના ધંધાના પ્રારંભથી, ફ્રોમ ધ ડે ફર્સ્ટ, ત્યારથી એના ભાગીદાર છે. અને વડોદરામાં રહેતા હતા, વડોદરા નિવાસી, બોમ્બે ની અંદર આ ધંધાના ભાગીદાર. આ માકુભાઈ પ્રશ્ન કર્યો છે. કેવો પ્રશ્ન છે? જબરજસ્ત, ખૂબ વિચારણા, ખૂબ વિચારણા થાય અથવા તો કરે અંદર. એ કહે છે કે મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવર્ત્યું છે. અત્યારે જે જૈન શાસન, વિતરાગ શાસન છે એ મહાવીર સ્વામીથી પ્રવર્ત્યું છે. એના શાસનની, એની રચનામાં આજે આપણે એ પાઠ પરંપરાએ છીએ. હવે પ્રશ્ન એ કર્યો છે કે તેવો વધારે ઉપકારી કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મમૂર્તિ સદગુરુ વધારે ઉપકારી? અમને એ મહાવીર અને બીજા અધ્યાત્મમૂર્તિ સદગુરુ કે જે પ્રત્યક્ષ છે, હિતમાં પ્રેરે છે અને અહિતથી નિવારનાર છે, આ સદગુરુનું લક્ષણ છે. ગમે તે ગુરુને ફિટ નહીં કરી દેવાના, આપણી તો ટેવ છે. એટલે કે છે કે એ વધારે ઉપકારી? તે પ્રશ્ન માકુભાઈ તરફથી છે. જો કૃપાળુ દેવ હવે કેવી યુક્તિથી આ પ્રશ્નનો જવાબ આપે છે, એ કહે છે કે અત્ર એટલો વિચાર રહે છે કે અહીંયા હવે આ પ્રશ્ન એનો આવ્યો છે, એમાં વિચારવાનું તત્વ એ છે મહાવીર સ્વામી સર્વજ્ઞ છે અને પ્રત્યક્ષ પુરુષ આત્મજ્ઞ એટલે સમ્યક દ્રષ્ટિ છે. અર્થાત મહાવીર સ્વામી વિશેષ ગુણસ્થાનકે વર્તતા એવા હતા. મહાવીર સ્વામી વિશેષ ગુણસ્થાનકે વર્તતા એવા હતા. મહાવીર સ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે એટલા જ ભાવથી પ્રત્યક્ષ સદગુરુની ભક્તિ કરે એ બેમાં હિત યોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે તેનો ઉત્તર તમે બંને વિચારીને સવિસ્તર લખશોજી. કોના ઉપર વાત મૂકી? સૌભાગ અને ડુંગરસિંહ, બહુ સત્સંગ કરો છો, બહુ શાસ્ત્રોના અનેક પ્રશ્નો ઉઠાવો છો, કંઈક કંઈક પ્રકારના લખો છો અને વળી રચનાઓ પણ કરો છો. હવે એમ કરો, માકુભાઈનો પ્રશ્ન છે, નિર્દેશ હિંટ આપી દીધી કે અત્રે વિચારવાનું જે છે એ તો આટલું છે, પણ છતાંય હવે તમે વિચારો કે આમાં ઉપકારી કોણ અથવા તો કોણ વધારે હિત યોગ્ય છે, વિશેષ કોણ કહેવા યોગ્ય છે તેનો ઉત્તર તમે બંને વિચારીને સવિસ્તર લખશોજી. જો જ્ઞાની સાથે પત્ર વ્યવહાર મજા આવે, પણ કોક બી અંટાઈ જાય ને. હવે જવાબ તો લખવો પડે, બીજા કાગળ લખતા પહેલા આનો જવાબ તો લખવો પડે ને. અત્યાર સુધી કહેતા પ્રભુ તમે જવાબ નથી લખતા, પ્રભુ કે અમારે તો ચિત્તની સ્થિતિ નથી, હવે તમે તો લખો જવાબ. આ પહેલી વાર છે કૃપાળુ દેવ સૌભાગભાઈને અથવા ભક્તોને આ પરમાર્થના પ્રશ્ન પૂછીને જવાબ માંગે છે. અત્યાર સુધી સૌભાગ અને ડુંગરસિંહ અનેક પ્રકારના શાસ્ત્રના અને પરમાર્થ માર્ગના ભેદ અને રહસ્યના પ્રશ્ન પૂછી પૂછીને કૃપાળુદેવ પાસેથી જવાબ માંગતા હતા. આ કૃપાળુદેવ પૂછે છે સૌભાગને કે હવે તમે જવાબ લખજો, મને વિચારીને લખજો, સવિસ્તર લખજો. અદભુત દશા છે. ભક્ત અને ભગવાનના સંબંધો, સાચા ગુરુ અને સાચા શિષ્યના સંબંધો, એમાં થતું આદાન પ્રદાન, એની અંદર થતું જે પરમાર્થ માર્ગનો વિચાર વિમર્શ, કેવી શુદ્ધ કક્ષાનો હશે, કેવો તાત્વિક હશે, એમાં કાંઈ લૌકિક નહીં. તમે મજામાં ને અમે મજામાં ને, અમે અહીંયા ગયા તા ને તમે ત્યાં ગયા તા ને, સાહેબજી તમે કેમ છો ને, આમાંથી નવરા જ નથી પડતા. જ્યાં જાય ત્યાં કાલ વાત કરી હતી કે પહેલા વહેલા જાય એટલે કોઈના દર્શને ગયો એટલે પહેલો પ્રશ્ન કરે, સાહેબ અમને ઓળખો છો? લ્યો ભૂલી ગયા? અરે મૂરખ, આ તને ઓળખવા સર્વસંગ પરિત્યાગ કરીને આવ્યા છે, એના બાપને માને ભાઈને બધાને છોડીને, સાહેબ અમને ઓળખો છો? અમે અહીંયા ઓલા નહોતા, તમને મળ્યા, તમને તેડવા આવ્યા હતા, પછી ગોચરી વોરાવી હતી, પછી કામડી વોરાવી હતી, બધા ઉપકાર સત્પુરુષના મનસે ગણાવા એક પછી એક લૌકિક વાતો. સત્પુરુષને આપણી વ્યવહારિક ઓળખાણની કોઈ આવશ્યકતા, એને સ્મરણમાં રાખવાનું છે, આત્માનું સ્મરણ કરવું છે, જગતનું વિસ્મરણ કરવું છે. એ જગતનું વિસ્મરણ કરવું છે અને સતના ચરણમાં રહેવું છે. અને આપણે જઈને એને કહેવું છે કે કેમ તમે ભૂલી ગયા, લ્યો આ સાહેબ તો ભૂલી ગયા, આપણે કેટલું કર્યું હતું. પાછા અંદરો અંદર સાથે બે ચાર જણા આવ્યા ને, લ્યો સાહેબને કઈ યાદ નથી આવતું. અરે ભાઈ વિચાર કરો, પરમાર્થનો સંબંધ જાળવતા પણ આપણામાં એટલો વિવેક પણ નથી કે આપણે આપણી મહત્તા સ્થાપિત કરવાની જરૂર શું છે. એ આપણી દશાથી ઓળખી લેશે, એ સત્પુરુષ છે, એ જ્ઞાની છે, એ નહીં ઓળખે આપણને. પણ આપણે એને ઓળખાણ થવા માટે 15 જણા ઉભા છે તો આગા પાછા થઈને આગળ આવી જશું, ઓલાને ધક્કો મારશું, ઓલાને આમ કરશું, આમ કરશું, કામ કેટલો બધો વ્યક્તિગત આપણો વ્યક્તિત્વનો મહિમા અંદર ઉછળે છે. અહમ ભાવ વચમાં ડફાડફ કરીશું, શું કામ, એનું ધ્યાન આપણા તરફ ખેંચાય, હું આવ્યો છું. આ બધા અહમના ચાળા છે ભાઈ. જીવે સમજવું જોઈએ, સૂક્ષ્મ દ્રષ્ટિ રાખે તો પોતાના દોષ દેખાયા વિના રહે નહીં, અને સત્પુરુષ આવા દોષ નો દેખાડે, અને એ દેખાડે તો બીજે દિયા, કેમ કે એ દેખે ત્યારે એ દેખાડનામાં આને ઝીલનારવા ઝીલવાની શક્તિ તો જોઈને. એટલે આપણે કહે કે સત્પુરુષ સારા સદગુરુ તો આપણા દોષને નિવારનાર છે, આમાં લખ્યું છે નિવારનાર, દોષને નિવારે તો ખરા, એ નિવારે શું, તને હજી દેખાડે ને ત્યાં તું ભાગી જઈશ, કેમ કે તારામાં એ શક્તિ નથી. અહમ ભાવથી રહિત નહીં. હજી ઓળખીએ તો ખરા પોતાની દશાને, કે સેજ અહમ ભાવને ધક્કો લાગે તો સત્પુરુષે ક્યાંય ઉડી જાય આપણી સામે. એ દોષ દેખાડી શકવાને પૂર્ણ સમર્થ છે, પણ એનો દેખાડેલો દોષ ઝીલવા માટે આપણી કોઈ યોગ્યતા કે પાત્રતા છે. આપણને તો આપણને ગમે એવું ઈ કે ઈ ગમે છે, જે આપણને ગમે. બહુ મુશ્કેલ છે આવો યોગ, પ્રાપ્તિનો યોગ દુર્લભ છે. દુર્લભ આવા પુરુષનો યોગ જીવને થયો નથી. અહીંયા પ્રશ્ન બહુ વ્યવસ્થિત અને બહુ મહત્વનો મુકાયો છે, અને આ પ્રશ્ન ઉપર તો એટલી બધી ચર્ચાઓ લોકો ફાવે તે પોતાના જેવી પ્રકારના અર્થઘટન કરવા હોય એવા કર્યા કરે છે, કે વિતરાગ ભગવાન ઉપકારી કે તમારા સદગુરુ ઉપકારી. અને આ શાસન મહાવીરનું છે, અને ઓલો એમ કે પછી કૃપાળુ દેવે કીધું છે આત્મસિદ્ધિનો દોરો. બોલે દોરો નંબર 11 ગાતા,
પ્રત્યક્ષ સદ ગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગેન આત્મ વિચાર.
જુઓ ને કૃપાળુ દેવે કીધું છે, આત્મસિદ્ધિમાં જ કીધું છે. એમ કહીને જીનેશ્વરનો ઉપકાર ઓળવવાની વાત કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં કીધી છે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર. પરોક્ષ જીન છે, મહાવીર સ્વામી છે, પણ એના કરતા પ્રત્યક્ષ ગુરુનો ઉપકાર વિશેષ છે એમ કહ્યું છે. એના વિના આત્મવિચાર નહીં થાય. આ 11મી ગાથા ચારે બાજુ બોલે, અને ગુરુનું મહાત્મ્ય ગાય, અને ગુરુ બોલાવે કે જુઓ કૃપાળુ દેવે શું કીધું છે. પણ 12મી ગાથા કીધી છે કે નહીં, કે અહીંયા બંધ વાળી દીધો, 11 ગાથા એ આત્મસિદ્ધિ પૂરી થાય છે.
સદગુરુના ઉપદેશવાન સમજાયન જીન રો, સમજાવણ ઉપકાર શો, સમજે જીન સ્વરો.
જીનનો ઉપકાર ક્યારે થશે? જીનનું સ્વરૂપ સમજાશે તો. ઉપકાર તો જીનનો.
આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર.
અમારે જીનનું સ્વરૂપ જાણવું પડે. એ જીનનું સ્વરૂપ માટે બધા શાસ્ત્રો કીધા છે, પણ આ શાસ્ત્રો સમજવા માટે સદગુરુ જોઈએ, અને સદગુરુથી શાસ્ત્રો સમજાય તો જીનનું સ્વરૂપ સમજાય, અને જીનનું સ્વરૂપ સમજાય તો આત્માનું સ્વરૂપ સમજાય. જીનનો ઉપકાર શ્રેષ્ઠ છે, પણ એ જીનનો ઉપકાર જીનનું સ્વરૂપ સમજાય તો થાય, કે એમને એમ થાય. સમજ્યા વણ ઉપકાર શો, સમજીએ જીન સ્વરૂપ. તું સમજીને જીન સ્વરૂપ થાય, ગુરુ સ્વરૂપ નહીં. કારણ કે જીન સ્વરૂપ એ જ નિજ સ્વરૂપ છે. થાવું છે શું? પણ અનાદિકાળથી પોતે મિથ્યાત્મનામાં રંગાયેલો છે. પોતે પોતાથી અપૂર્વ એવું પોતાનું સ્વરૂપ પોતે પોતાથી પામી શકે નહીં. નિજ છંદે ચાલીને જીવ અનંતકાળ સુધી પ્રયત્ન કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં એવી વસ્તુ સ્થિતિ છે. અને એટલા માટે કહ્યું કે આ જીનેશ્વર ભગવાન જેનું શાસન ચાલે છે, જે સર્વજ્ઞ છે, ઉત્કૃષ્ટ ગુણ સ્થાનક ઉપર છે, એ ઉપકારી ખરા, પણ એ ઉપકારી થાય ક્યારે? અત્યારે તને એમ કેવું કે એ ઉપકારી છે, હવે તું તો એનું સ્વરૂપ સમજતો નથી, તને તો એ સ્વરૂપની કઈ ખબર જ નથી. વિતરાગ દેવ અને અન્ય દેવની અંદરનો પણ ભેદ પકડાતો નથી. રાગી દેવ અને વિતરાગી દેવનો ભેદ પણ હજી પકડાતો નથી. સંસારમાં રહીને સરાગી પોતાનું જીવન છે એને કારણે સરાગીની અંદરનો શ્રેષ્ઠ ગોતી કાઢે છે, પકડી લે છે. એને તો એને એમ લાગે કે મારા શેઠ જેવો કોઈ નથી, મારા સગા જેવો કોઈ નથી, મારા મિત્ર જેવો કોઈ નથી, કારણ કે જે એને સંસારમાં મદદરૂપ થાય એના રાગને પોષે એ એને માટે શ્રેષ્ઠ. આ દેવની ઓળખાણ શું કરશે? યોગસાર નામનો ગ્રંથ હમણાં જ પૂરો કર્યો સત્સંગ મંડળમાં, એમાં આવ્યું કે પહેલો પ્રકાશ તો કે સતદેવની ઓળખાણ થવી જોઈએ. આ સતદેવની ઓળખાણ કરાવનાર સદગુરુ છે, માટે સદગુરુનો ઉપકાર અત્યારે પહેલો છે, કારણ કે સદગુરુ થકી મારે દેવને ઓળખવા છે. સદગુરુથી મને જીનનું સ્વરૂપ ઓળખાશે, જીનના સ્વરૂપથી જ નિજ સ્વરૂપ પકડાશે. અપેક્ષાએ જો વાત સમજવામાં ન આવે અને માત્ર એક દોહરાનું રટણ લઈને એકાંતે એની ચર્ચા કરવામાં આવે તો માર્ગ મળશે નહીં. જેમ આ જ રીતે કૃપાળુ દેવનો દોહરો બોલે છે કે પ્રત્યક્ષ સદગુરુ સમનહી પરોક્ષ જીનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. અહીંયા આત્મવિચારનો લક્ષ્ય છે. સમજવું જોઈએ કે કઈ અપેક્ષાએ વાત મૂકી છે. એવો કબીર સાહેબનો દોરો કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. પછી ભજન ગોવિંદને કરવાની કે ગુરુને કરવાની છે? નમસ્કાર તને કરું છું, તારી બલિહારી છે કે તે મને ગોવિંદ બતાવ્યો, પણ ગોવિંદને ભજવો નહોતો તો એ શું કામ બતાવ્યો? ગુરુએ બતાવ્યું કે મને મૂક મારો કેળો અને આ ગોવિંદને પકડ. તારું સ્વરૂપ એ ગોવિંદનું સ્વરૂપ, એ તારું સ્વરૂપ છે. એટલે હે ગુરુ, તારા ઉપકાર અનંત છે કે તે મને તારી સાથે ન જોડ્યો પણ પરમ તત્વ સાથે જોડ્યો. આ સાચો ગુરુ છે. વટે માર્ગોની માફક ગુરુ તો આંગળી ચીંધે છે. ગુરુને વળગી પડે એ ગુરુનું પણ અપમાન કરે છે. પ્રભુશ્રીએ બહુ કીધું છે ઉપદેશામૃતમાં, પોંખનારીને પરણી જાય, બતાવનારને વળગી જાય, આંગળી બતાવનારને વળગી પડે. ક્ષુદ્રતા છે, એને કોને બતાવ્યો છે એને પકડો, એની ઉપાસના કરે છે. પ્રભુશ્રી કહે છે અમે હજુ એની ઉપાસના કરીએ છીએ. સાધક છીએ આપણે બધા, સાધક છીએ. કોઈ આગળ વધેલો સાધક છે, કોઈ પાછળ ચાલતો સાધક છે, કોઈ સાથે ચાલતો સાધક છે, પણ બધાય સાધક છીએ. આ ગુરુ ગુરુ કરીને અત્યારે જે એટલો અતિરેક કરી અને એવી એક સમાજમાં છાપ છોડી દીધી છે કે શ્રીમદ વાળાએ વિતરાગ ભગવાનને બાજુ ઉપર મૂકી દીધા છે. શાસન કોનું છે? માર્ગ કોનાથી છે? સર્વજ્ઞથી છે કે છદ્મસ્થથી છે? મહાવીર સ્વામી વિશેષ ગુણસ્થાનકે વર્તતા એવા હતા, અને મહાવીર સ્વામી સર્વજ્ઞ છે અને પ્રત્યક્ષ પુરુષ આત્મજ્ઞ છે. માર્ગ કોનો? સર્વજ્ઞનો કે આત્મજ્ઞનો? હિત યોગ્ય કોણ? પણ આની જરૂર. શું કામ? કે નહીં તો ઓલો સર્વજ્ઞ ઓળખાશે, સર્વજ્ઞ પકડાશે નહીં. એનું વિતરાગી સ્વરૂપ, એનું નિરાગી સ્વરૂપ, એનું સચ્ચિદાનંદ સ્વરૂપ, એનું અનંત જ્ઞાની સ્વરૂપ, એનું અનંત દર્શન સ્વરૂપ, એનું ત્રૈલોક્ય પ્રકાશક રૂપ, એની સ્વયં જ્યોતિ, એની શુદ્ધતા, એની બુદ્ધતા નહીં ઓળખાય સદગુરુ વિના. અને સદગુરુનું કામ જ આ છે, પરમ તત્વનું યથાર્થ ઓળખાણ કરાવવું, તે કે પોતાનો મહિમા વધારવો. તે કોનો મહિમા વધારવાનો છે? શાસનપતિનો. પણ જીવ જો આ પ્રકારની યથાર્થ વિચારણા કરી ન શકે તો આવું એક દોહરો, એક ગાથા કબીર સાહેબનો પકડે કે અહીંથી પકડે, ઓલાનો પકડે કે ઓલાનો પકડે, કેટલાય આવા દોહા આપણને સમર્થનમાં મળે એમ છે. પણ એથી કરીને ઈશ્વરીય તત્વનો ઇનકાર છે, દેવ તત્વનો ઇનકાર છે. આખી ગુરુ પરંપરા છે, પણ આખી ગુરુ પરંપરા શેની છે? ગોવિંદને ભજવાની છે, દેવ મહાદેવને ભજવાની છે, તીર્થંકર પૈગંબરને ભજવાની છે, અધ્યાત્મની પરંપરા. અને એ આખરી મંઝિલ છે અધ્યાત્મની સાધનાનું સર્વોત્કૃષ્ટ શિખર, એ પરમ તત્વ પરમ પદ છે, એ પરમ પદ થી નીચું પદ ચાલે ખરું? પ્રશ્ન સરળ છે, પણ દ્રષ્ટિ કરાવવા માટે કૃપાળુ દેવે આ પ્રશ્ન કેના ઉપર મોકલી દીધો? ભક્તો ઉપર. હવે કરો વિચાર, આ દ્રષ્ટિ કરાવવાની પ્રભુની કેવી યુક્તિ છે! વિચારો, તમે વિચારો. બસ માકુભાઈ પૂછે છે, માકુભાઈ પૂછાયું છે કે કોણ ઉપકારી? તમે જવાબ દેજો. અમે તમને માત્ર નિર્દેશ કરીએ છીએ કે મહાવીર સર્વજ્ઞ હતા અને પ્રત્યક્ષ પુરુષ આત્મજ્ઞ છે. આ એક ફરક. બીજું, પ્રત્યક્ષ પુરુષ કરતા મહાવીર વિશેષ ગુણ સ્થાનકે વર્તતા હતા. હવે વિશેષ હિત યોગ્ય કોણ? અપેક્ષા એ હિત યોગ્ય કે એ જ શ્રેષ્ઠ. પણ મારી આજની ભૂમિકા એ કોણ? કેમ કે હું એને તો ઓળખતો નથી, મને એના સ્વરૂપનો તો ખ્યાલ નથી. એટલે એ અમૂર્ત અરૂપી અદ્રશ્ય સિદ્ધનું સ્વરૂપ, પરમ તત્વનું સ્વરૂપ, એ અમારાથી ઇન્દ્રિયોથી પકડાય એવું નથી. અમારી પાસે જે મતિ જ્ઞાન છે એનાથી પકડાય એમ નથી. માટે એવું પકડાવે, એવું સમજાવે, અદ્રશ્યને દૃશ્યમાન કરે એવી તાકાત જો કોઈની હોય તો એ સદગુરુની છે. એ સદગુરુની તાકાત શેમાં છે? તો કે એ પરમ તત્વને, આવું અમૂર્ત અને અરૂપી તત્વને પણ એને સાધકને સમજાવ્યો, એનો સાક્ષાત્કાર કરાવ્યો. સમજીએ જીન સ્વરૂપ, જો સદગુરુથી મને સમજી જાઓ તો એ જીન સ્વરૂપ છે, હું જીન સ્વરૂપ થઈ જઈશ. અને જીન સ્વરૂપ અને નિજ સ્વરૂપ એ બેમાં કોઈ ભેદ નથી. જીન પદ નિજ પદ એકતા, ભેદ ભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેહનો કહ્યા શાસ્ત્ર સુખદાય. જીન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિમતિમાન, અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખાન. શાસ્ત્રમાં રહસ્ય આપ્યા છે, પણ શાસ્ત્રની જીન પ્રવચનની વાતોમાં થોડી દુર્ગમ્યતા છે. એ દુર્ગમ્યતા એ સાધકની અપેક્ષાએ છે, આપણને એનો પન્નો પડતો નથી. આપણે કંઈક વાંચીએ છીએ પણ કંઈ પકડાતું નથી. તે સમયે એ સમજાવનાર કોણ છે? અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખકા. શાસ્ત્રની વાત સમજાવે છે, સદગુરુ પોતે કઈ પરમ તત્વ છે એમ નથી કહેતા. એ સમજાવીને જીવને, જીનને ઓળખાવે છે, અને જીનનું સ્વરૂપ સમજાઈ જાય તો પોતે જીન સ્વરૂપ થઈ જાય. પણ સમજાતું નથી, અને પોતાની મેળે ન સમજાય એવો આ ક્રમ છે. અત્યાર સુધીનો અનુભવની ગાથા એવી છે, અનંત કાળ ગયો જીવ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. એને કોઈ પામેલો આવો કોઈ પુરુષ દ્રષ્ટિ સંપન્ન આત્મજ્ઞ, સદગુરુ છે એ આત્મજ્ઞ છે. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શ્રુત સદગુરુ લક્ષણ. એની વાણીની અપૂર્વતા છે, એનું જ્ઞાનનું પરમ શ્રુતપણું છે, ક્યાંય એકથી ક્યાંય પકડાયેલો નથી. નિર્ગ્રંથ છે, એને ગ્રંથની ગ્રંથિઓ પણ છેદાઈ ગઈ છે. આવો સત્પુરુષ પરમાત્મા સમજ એને કહી શકાય, છતાં છે અત્યારે આત્મજ્ઞ સર્વજ્ઞ નથી, છદ્મસ્ત અવસ્થામાં છે. વિશેષ ગુણ સ્થાનકે તીર્થંકર પરમાત્મા છે. પણ આ ગુરુ એને આત્મસિદ્ધિની અંદર કહ્યું એટલે સૌભાગ્ય પ્રશ્ન કર્યો તરત જ કે આ ગુરુ કયા ગુણ સ્થાનકે હોય, જે દસમી ગાથામાં તમે કીધા છે. કૃપાળુ દેવ કે છે તેરમે ગુણ સ્થાનકે હોય, એનું પૂર્ણ સ્વરૂપ, સંપૂર્ણ સ્વરૂપ તેરમા ગુણ સ્થાનકે, પરંતુ છઠ્ઠા ગુણ સ્થાનકે રહેલો વિદ્યમાન સર્વવીરતીધારી એ ગુરુ એ પણ કૈવલ્ય દશાનો ઉપાસક છે અને વિતરાગ દશાનો સાધક છે. અને જીનનું સ્વરૂપ પણ આવા ગુરુના આધાર ઉપર જ એના વચનોથી સમજીને ઉત્તરોત્તર જેની દશા તેવી થતી જાય છે એવો છઠ્ઠા ગુણસ્થાનકે વિરાજમાન સર્વવિરતિધારી ઉપદેશકપણામાં જે છે તે ગુરુના પણ બોધ આત્માને અવિરોધ રૂપ છે. માટે અમે એ છે તો પરમ સદગુરુ જ, એ લક્ષણો પરમ સદગુરુના છે અને પરમ સદગુરુ એ 13મા ગુણસ્થાનકનો છે. પણ પરમ સદગુરુની બદલે આત્મસિદ્ધિમાં અમે સદગુરુ મૂક્યો છે કે પરમ સદગુરુના માર્ગે જે ચાલે છે એની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે જે કૈવલ્ય દશા અને વિતરાગ દશાનો જે સાધક છે અને ઉત્તરોત્તર એ બધા સાધનો એમના કહેલા એની આજ્ઞામાં છે. સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીને જો, એ જીનાજ્ઞાને આધીન કરીને ચાલનારો પુરુષ છે એ સદગુરુ છે, એ પરમ ગુરુનો પ્રતિનિધિ છે, લઘુ આવૃત્તિ છે, લઘુનંદન છે. અને એના વચનો એનો ઉપદેશ એ કોઈ અત્યારે અવિરોધપણાને પામે નહીં. માટે અમે એને કહ્યો છે તો એના લક્ષણ તમે સર્વવીરતીધારીના છઠ્ઠા ગુણસ્થાનક ઉપર બિરાજમાન વિદ્યમાન એને રક્ષો તો એ પ્રત્યક્ષ હરકત જેવું નથી. એટલું સ્પષ્ટ આમાં ક્યાંય તીર્થંકર માર્ગની વિરાધના થાય, ક્યાંય ગૌણતા થાય, ક્યાંય તીર્થંકરના શાશ્વત માર્ગને ક્યાંય બાજુ ઉપર મૂક્યો? અરે આ પુરુષના તો શબ્દે શબ્દની અંદર તીર્થંકરની આણ વર્તે છે. એના કોઈ પત્રની અંદર એનું એક આ બધું મારું કેવું છે? આ બધું જ પરમાત્મા જ્ઞાનીઓનું તીર્થંકરોનું કેવું છે. આત્મસિદ્ધિ લખી તો લેખે કે નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમય એ લખે છે કે બંધ મોક્ષની વ્યવસ્થા એવું દર્શન એ જીવને નિકટ મુક્તિનું કારણ. અને એ તીર્થ દર્શન કહેવાને કોઈ યોગ્ય હોય તો તે તીર્થંકર દશા છે, એ પદ છે. એ તીર્થંકરનો અંતરાશય આ ક્ષેત્રે કોઈને વિશે જો હોય તો તે અમે છીએ. અમે તીર્થંકરના સાચા અનુયાયી છે, ખરેખરા છીએ. આવો પુરુષ ગુરુનો મહિમા ગાય એ તીર્થંકર પદની ગૌણતા માટે ગાય. સમજવું પડે. અને આપણે ગુરુનો મહિમા એવો આઉટ ઓફ પ્રપોર્શન કરવો જોઈએ કે જ્યાં શાસનની હિલ ના થાય, જ્યાં શાસનની ગરિમા જોખમાય, એવા ગાંડા થઈ જવાનું, આપણે વિવેકહીન થવાનું. જેમ જેમ મુમુક્ષુ સાધક દશામાં આવતો જાય તેમ તેમ એનામાં વિવેક જ્ઞાન વધતું જાય કે મૂઢતા વધતી જાય. મિથ્યાત્વનું સ્વરૂપ કીધું છે એમાં એક દેવ મૂઢતા અને ગુરુ મૂઢતા કીધી છે અને ધર્મ મૂઢતા, આ મિથ્યાત્વના લક્ષણ બતાવ્યા કે દેવ મૂઢતામાં એ દેવનું સ્વરૂપ સમજવામાં રાગી દેવને દેવ સમજી જાય અને ગુરુમાં જે ગુરુ દેવને બાજુ ઉપર મૂકીને વ્યક્તિગત રૂપમાં એટલો બધો ગુરુની અંદર ઓતપ્રોત થઈને કરે, આ ગુરુ મૂઢતા છે, જાગૃતિ નથી. પ્રમાણ ભાન આપણે ગુમાવી દઈએ છીએ. જ્યાં જેટલું યોગ્ય હોય એટલું જ કરવાનું એવા વિવેક હોય તો એના માટે આ ગાથા છે આત્માર્થીની. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જનએ. જેટલું યોગ્ય છે એટલું ત્યાં સમજવાનું. પણ આ વાત કોને કીધી છે? આત્માર્થીને. તો આત્માર્થી ક્યારે સમજે? એ વિવેક સાથે હોય તો સમજે કે મૂઢ હોય તો સમજે? તો અપેક્ષા છે આત્માર્થી જીવ જિજ્ઞાસુ જીવ મુમુક્ષુ જીવ પાસે અપેક્ષા છે કે તમે વસ્તુને એકાંતે પકડો નહીં, અપેક્ષાએ પકડો. હમણાં એક સુમતીનાથ સ્વામીના સ્તવનની અભ્યાસ ચાલતો હતો. દેવચંદ્રજી મહારાજે સુમતીનાથ સ્વામીના માધ્યમ દ્વારા જીવાત્માનું સ્વરૂપ સમજાવ્યું, આત્માનું સ્વરૂપ કેવું છે. એની અંદર એને કહ્યું કે પરમાત્મા સુમતીનાથના ભગવાનના વખાણ કર્યા, એનું ઓળખાણ કરાવ્યું. ઓહો ભગવાન, તું ક્રિયા સંપન્ન છું છતાં પણ તું એક રૂપે થાય છે, તારી ધ્રુવતા એમને એમ છે. તું તારા અનંત સુખનો ભોગી છો છતાં પણ તું તો અયોગી છો, અને અમને તો યોગ વિના ભોગ કેવી રીતે હોય વાત જ બેસતી નથી, તું તો અભોગી છો. અરે તું બધાને જાણતો હોવા છતાં સર્વજ્ઞ છો, છો પણ અવેદી છો, અમે તો જેટલું જાણીએ એટલું દુઃખ. આપણે કે જાણ્યાનું દુઃખ, શું કામ તને જાણ્યાનું દુઃખ થયું? તો સર્વજ્ઞને કેટલું દુઃખ થાય? જે લોકાલોકને જાણે, એના સર્વ જીવોને જાણે, સર્વ પદાર્થને જાણે, એની ત્રણેય કાળની પર્યાયને જાણે, તો એના દુઃખનો તો કોઈ પાર નહીં, તો એ અનંત સુખી કેવી રીતે? અરે પ્રભુ, તું બધાને જાણતો હોવા છતાં અવેદી છો, અનંત સુખનો ભોગવટો કરતા હોવા છતાં અભોગી છો, અને સતત તારા દ્રવ્ય ગુણના ઉત્પાદ વ્યય થયા જ કરે છે છતાં ક્યારે નાશ નથી થતો, એવો તો ધ્રુવ છો. આ આત્માનું સ્વરૂપ ઓળખાવે છે આ સદગુરુ. બસ અહીંયા સમજવાનું શું છે? સમજવાનું એ છે કે જુઓ, આ આત્માના અરૂપી આત્માનું સામર્થ્ય, એના અનંત ગુણોનું સ્વરૂપ, નિજ સ્વરૂપ જ્યાં સુધી યથાર્થ તે જેમ છે તેમ એનું શ્રદ્ધાન ન થાય, એની પ્રતીતિ ન થાય, એનો અનુભવ ન થાય, ત્યાં સુધી પરમાર્થ માર્ગમાં જીવ સાધ્ય શું કરે? મતિ કલ્પનામાં તો ઘણું ઘણું છે, પણ મતિ કલ્પનાથી સાધ્ય હસ્તગત ન થાય. એટલે આવા ગુરુઓ આપણને આવું પરમ તત્વનું યથાર્થ સ્વરૂપ સમજાવે છે. તો શાસન એટલે માર્ગ. મહાવીરનું શાસન ઉપકારી કે ગુરુ ઉપકારી? આ પ્રશ્નની વિચારણા કૃપાળુદેવે સૌભાગભાઈ ઉપર અને ડુંગરસિંહભાઈ ઉપર મૂકી દીધી છે. સારું છે, આપણને કોઈને કઈ એટલે આપણે કઈ એના જવાબની વિચારણા કરવાની જરૂર છતાં કરવી, કારણ કે સૌભાગનું વિસ્મરણ મુમુક્ષુ એ ક્યારેય કરવા યોગ્ય. અનંત ઉપકારી છે મુમુક્ષુના સૌભાગભાઈ. સૌભાગભાઈ આપણા પ્રતિનિધિ છે, હી રિપ્રેઝન્ટ્સ અસ. સૌભાગ મુમુક્ષુનો પ્રતિનિધિ છે, પરમ કૃપાળુદેવ અનંત તીર્થંકરનો પ્રતિનિધિ છે, અનંત જ્ઞાનીનો પ્રતિનિધિ છે. એ કે છે, નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય. કેમ સાહેબ તમે કીધું? હું એ બધાનો પ્રતિનિધિ છું. આ કાળે એનો અંતરાશય જાણનાર કોઈ હોય તો અમે છીએ, એનું હૃદય જાણનાર કોઈ હોય તો અમે છીએ. એ જ્ઞાનીનો પ્રતિનિધિ છે. સૌભાગ આપણા જેવા બધા અનંત મુમુક્ષુઓનો, આત્માર્થીઓનો, જિજ્ઞાસુઓનો પ્રતિનિધિ છે. આપણે ઈચ્છીએ કે આપણા પ્રતિનિધિએ જે કાંઈ વિચાર કર્યો હશે, જે કાંઈ વિચાર કર્યો હશે એ યોગ્ય કર્યો હશે, કારણ કે એના ઉપર પરમાત્માની કૃપા પૂરેપૂરી હતી. સૌભાગ આવી ભૂલ નહીં કરતા હશે. આપણને તો સૌભાગના પત્ર કમનસીબે દુર્ભાગ્ય નથી, સૌભાગ્ય આનો જવાબ તો લખ્યો જ હોય, કેમ કે આ 1950 ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે અને સૌભાગને કૃપાળુદેવે પૂછ્યો છે. હવે સૌભાગ જવાબ ન લખે તો પછી સૌભાગ્ય કઈ પત્રો લખી શકે નહીં, પણ ત્યાર પછી સૌભાગ્ય 150 પત્રો લખ્યા છે. એનો મતલબ એ થયો કે આ જવાબ એને લખ્યો છે. કેવો લખ્યો છે આપણને ખબર નથી. આપણા માટે આ વિચારણાનું સૂત્ર આ સ્વાધ્યાયમાં કૃપાળુદેવે સૌભાગ એટલે કે મુમુક્ષુ સાધક, પરમાર્થ માર્ગનો જિજ્ઞાસુ, જો તત્વની જિજ્ઞાસા હોય, જો સતને પામવાની જિજ્ઞાસા હોય તો આનો વિચાર કરજો. આ એક સૂત્ર છે કે જીવને વધારે હિત યોગ્ય કોણ, પણ એમાં એની ક્લુ કહું છું કે એકાંતે ન વિચારવું. આ માર્ગ અનેકાંતનો છે, અપેક્ષાએ વિચારવું. જ્યાં સુધી મારી મૂઢતા છે ત્યાં સુધી ગુરુ મારા માટે ઉપકારી છે, અને જ્યાં મારી જાગૃતિ છે ત્યાં દેવ મારા માટે ઉપકારી છે, કારણ કે દેવનું સ્વરૂપ એ અતિ શુદ્ધ સ્વરૂપ છે. આ આત્મજ્ઞ છે, આ સર્વજ્ઞ છે. મને તો માર્ગ છે, સનાતન શાશ્વત માર્ગ. એ માર્ગનો પ્રકાશક કોણ છે? સર્વજ્ઞ છે, વિતરાગ છે, ભગવાનની દેશનામાંથી માર્ગ છે, એના શાસનથી માર્ગ કંડારાયેલો છે. મોક્ષનો માર્ગ તો એક જ છે. જો છદ્મસ્થથી માર્ગ હોય તો માર્ગ અનંત પ્રકારના થાય. જો છદ્મસ્થથી મોક્ષનો માર્ગ હોય તો એક હોય એ ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, એ એક ના રહી શકે. સર્વજ્ઞથી હોય અને પૂર્ણ વિતરાગથી હોય તો જ માર્ગ એક રહી શકે. કેમ કે બધા જ જ્ઞાનીઓની જાત એક છે, સ્વરૂપ એક છે, એ ભિન્ન ભિન્ન ભાષે છતાં અભેદ છે. કોઈ જ્ઞાની જ્ઞાની વચ્ચે, સર્વજ્ઞ સર્વજ્ઞ વચ્ચે ભેદ થઈ શકે નહીં. અદ્ભુત વાત છે. એ સમજીને આપણે પ્રશ્નની વિચારણા યથાશક્તિ યથામતિ આપણે કરવી. જવાબ મળે તો ઠીક છે, મળે તો કૃપાળુ દેવને અર્પણ કરજો, નહીં મળે તો એની વિચારણા ચાલુ રાખજો કે પ્રભુ કોઈ તારા જેવો પુરુષ એનું સાનિધ્ય અમને મળે અને અમે એના ચરણમાં પડીએ અને આ રહસ્યને પામીએ, જેથી કરીને કોઈ મિથ્યા માન્યતામાં અમે રોકાઈ ન જાય, અમે બંધાઈ ન જાય. આગળ પ્રથમ સગપણ સંબંધમાં સૂચના કરી હતી એટલે સહેજ રેવાશંકરભાઈને અમે લખ્યું હતું. કેમ કે તે વખતે વિશેષ લખાય તે અનવસર આર્ત ધ્યાન કહેવા યોગ્ય છે. આજે આપે સ્પષ્ટ લખવાથી રેવાશંકરભાઈને મેં સ્પષ્ટ લખ્યો છે. વ્યવહારિક જંજાળમાં અમે ઉત્તર આપવા યોગ્ય નહીં હોવાથી રેવાશંકરભાઈને આ પ્રસંગનું લખ્યું છે. જેવો વળતી ટપાલે આપને ઉત્તર લખશે એ જ વિનંતી, ગોસડિયાને પ્રણામ. સૌભાગભાઈએ એક વ્યવહારિક પ્રશ્ન સંબંધ બાબતમાં, પરિચય થાય તો જીવને સંસારમાં પડ્યો એને તો આવું બધું તરત જ સૂજે, એટલે કૃપાળુ દેવને એને લખ્યું હતું. સગપણ સંબંધમાં કંઈક સૂચના કરી હતી, કૃપાળુ દેવે શું કહ્યું કે તમે ત્યારે માત્ર સૂચનાત્મક લખ્યું હતું એટલે સેજ અમે રેવાશંકરભાઈને એ જણાવ્યું હતું. કેમ કે તે વખતે વિશેષ લખાય તે અનવસર આર્ત ધ્યાન છે. સાધના માર્ગની અંદર વ્યવહારની ચિંતા એ આર્ત ધ્યાન છે. પકડાય છે વાત? જવા દો. સાધના માર્ગની અંદર વ્યવહારની ચિંતા એ આર્ત ધ્યાન છે. આજે આપે સ્પષ્ટ લખ્યાથી રેવાશંકરભાઈને અમે સ્પષ્ટ લખ્યું છે અને તમારો પત્ર એને મોકલી આપ્યો છે, આગળ લખ્યું છે અને એ તમને પરબારો જવાબ લખશે. તમે જે અમને કીધું હતું અમે પાસોન કરી દીધું, જવાબ કોણ લખશે? રેવાશંકર. તમે પેલા સૂચના લખી હતી, તમે સેજ એને લખ્યું હતું, કઈ બીજું નહોતું કીધું. આજે તમે સ્પષ્ટ લખ્યું છે તો અમે એને આ સ્પષ્ટ લખીને જણાવ્યું છે કે સૌભાગભાઈનું આવું પ્રપોઝલ છે, દરખાસ્ત છે, જે કઈ યોગ્ય લાગે તે કરજો. કારણ શું? વ્યવહારિક જંજાળમાં અમે ઉત્તર આપવા યોગ્ય નહીં હોવાથી રેવાશંકરભાઈને આ પ્રસંગનું લખ્યું છે. શું કૃપાળુ દેવ લખે છે? પેલામાં આર્ત ધ્યાન જણાવ્યું, પછી કે છે વ્યવહારિક જંજાળમાં અમે ઉત્તર આપવા યોગ્ય નહીં હોવાથી, અમે યોગ્ય નથી. આ તમે જે હક પણ હાતરાના પ્રશ્ન કર્યા કરો છો અને અહીંયા તો એના હક પણ હાતરાના માહિર હોય છે, બધા એક્સપર્ટ. અરે તમે આ કરો છો, આર્ત ધ્યાનની પ્રવૃત્તિ છે. અતિચારમાં કહીએ કે મારી ફરજના સગા પુત્ર સિવાય કોઈના વિવાહ આદિ પ્રસંગની અંદર પણ મેં રસ લીધો હોય તો હું ખમાવું છું, ચોથું વ્રત યાદ છે ને, કે બધું પર્યુષણ આવશે ત્યારે યાદ કરશું, કા અત્યારે ક્યાં જરૂર છે? હા અત્યારે જોશું ને. એમાં એક આવે છે, અતિચાર આવે છે. પુત્ર પુત્રાદિકના વ્યવહાર સિવાય અન્ય વ્યવહારની અંદર એ પોતે રસ લઈને કામ કર્યો છે, એ અતિચાર છે ચોથા વ્રતનો, અણુવ્રતનો. એનું પણ આલોચના કરાવી કે જેની આશ્રિત, એમાં બે શબ્દ છે, પોતાના અંગત અને આશ્રિતના લગ્ન સિવાય બીજાના લગ્ન કરાવવાની અંદર પણ જે નિમિત્તભૂત બને એ એનું આર્ત ધ્યાનનું સ્વરૂપ કીધું છે પરમાત્માએ, શાસ્ત્રકારોએ. અને એનું અતિચાર કીધા છે, એની આલોચના કીધી છે, એનું પ્રાયશ્ચિત કીધું છે, એની ક્ષમાપણા કીધી છે. અને અહીંયા એ બધી વસ્તુ માટે કૃપાળુદેવે એક લીટીમાં કહ્યું કે વ્યવહારિક જંજાળમાં અમે ઉત્તર આપવા યોગ્ય નથી. આ તો સાહેબ મારે મકાન લેવું કે નહીં, આ ધંધો કરવો કે નહીં, આને ભાગીદાર રાખવો કે નહીં, આ વ્યવહારિક જંજાળનું કામ આ આધ્યાત્મિક ગુરુઓનું નથી, હોઈ શકે નહીં. એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના પ્રકાર છે. કૃપાળુદેવ બહુ સ્પષ્ટ લખે છે પોતાની બાબતમાં કે અમે યોગ્ય નથી. હવે કેટલું જ્ઞાન, કેટલી પ્રજ્ઞા, કેટલો વિવેક, કેટલું શાણપણ, જે અધ્યાત્મની અંદર ઉત્કૃષ્ટ અવસ્થામાં હોય એની પાસે કેટલી ઝીણવટ ભરેલી દ્રષ્ટિ હોય, એને હિતાહિતનું, એને ન્યાય અન્યાયનું, એને યોગ્ય અયોગ્યનું, એને ઇષ્ટ અનિષ્ટનું કેટલું બધું પ્રમાણભાન હોય, એની પ્રજ્ઞા કેટલી બધી જ્વલંત હોય, તેજસ્વી હોય. એ એમ કહે કે વ્યવહારિક જંજાળમાં અમે તમને ઉત્તર આપવા યોગ્ય નથી. કેમ, એને નહીં સમજ પડતી હોય, મૂઢ હશે. સંસારવાળો, સંસારનો ડાયો માણસ પરમાર્થમાં મૂઢ હોઈ શકે, પણ પરમાર્થનો ડાયો વ્યવહારમાં મૂઢ ન હોય, પણ તેનો પ્રવેશ ન હોય, એને ભાન ન પડે એવું નહીં. આ બધા બંધના કારણ છે, જાણ્યા વિના એ સતની આરાધના કરતા હશે. પત્રમાંથી તો આપણે વિચારવા બેસીએ ને, આરો આવે એમ નથી. કૃપાળુ દેવ જેવો સમર્થ પુરુષ એમ કહે કે અમે વ્યવહારિક જંજાળમાં તમારા પ્રશ્નના ઉત્તર આપવા યોગ્ય નથી. સૌભાગ્ય જેવો લખે છે, અને જે જેનું કામ છે એટલે અમે આ રેવા શંકરને કીધું છે. તમે થોડું કીધું તો થોડુંક કીધું, તો તમે વધારે કહો તો એને વધારે કીધું છે, પણ અમે ત્યારે વધારે ન કરત. તમે થોડું કીધું હોત તો સાહેબ અમે તમને સંકેત તો આપ્યો હતો, તપાસ તો તમારે બધી કરવી જોઈએ ને, પછી સંબંધ કરવો, તપાસ બધી કરવી પડે. કૃપાળુ દેવ કહે છે એ અનવસર આર્ત ધ્યાન છે. અવસર હોય તો નથી કરવું, આ તો અનવસર છે. હજી તમારી ઈચ્છા છે કે નહીં એમને ખબર નથી, પણ તોય નથી કરવું, કારણ વ્યવહારિક જંજાળમાં અમે પડવા માંગતા. અને માટે જ સૌભાગ સાથે કેટલા પત્રોની અંદર ચાલે છે આ ભક્ત અને ભગવાન વચ્ચેની. પેલા કહે છે કે અમારા વ્યવહારિક કારણની અંદર પ્રભુ તમે અમને સહાય કરો, આજીવિકાનો પ્રશ્ન છે, ઇજ્જતનો પ્રશ્ન છે, આમ છે તેમ છે, નિવૃત્ત થઈ જઈએ, ધ્યાન નથી રહેતું, આ છે. લાખ વાર લખો તમે તમારી વિટમણા વિશે, જ્યાં સુધી તમે નિષ્પૃહ નહીં થાવ ત્યાં સુધી વિટમણા ચાલુ જ છે. અને તમને હવે ફરીથી કહીએ છીએ કે ક્યારે જ્ઞાની પાસે આવી વાંછા કરવી, તમારા સમ્યકત્વને રોધ થશે. જ્ઞાનીને તમારી ભાવ કરુણા છે એ નહીં તમારામાં, અકાર્ય તે જ્ઞાની કરે, આ જ્ઞાનીની ઓળખાણ છે. અને સંસારનું કાર્ય અકાર્ય છે. જેને પોતાના કામ છોડ્યા એ ભક્તોના કામ પડાવે અને એનો એજન્ટ બની જાય તો તારું શું ખોટું હતું? મુશ્કેલ છે સમજવું અને સાંભળવું અથવા વાંચવું. એમાં કેટલું વાંચ્યું અને કેટલું સાંભળ્યું એનું મહત્વ છે, કે કેટલું સમજાયું એનું મહત્વ છે? સમજાવ્યું એનું. હવે કઈ અપેક્ષાએ સમજાવવું જોઈએ આપણને? વ્યવહાર અપેક્ષાએ કે પરમાર્થ અપેક્ષાએ? પરમાર્થ અપેક્ષાએ. બસ મને મારા માર્ગની અંદર આ મારી જે કઈ દોષ હશે, મારા ધ્યાન બહાર રહેતું હશે, આ મને પ્રભુના આ બોધથી, આ વચનથી પકડાયું, સમજાયું. મેં આજ સાંભળ્યું નથી, પણ હું આજે સમજ્યું. બસ બધું જ સમજ્યો છું સ્વરૂપ સિવાય, અને સ્વરૂપ સમજાવનાર સદગુરુ સિવાય કોઈ નથી. અને સદગુરુને સ્વરૂપ સમજાવવા સિવાય બીજું કઈ સમજાવે તો એ સદગુરુ નથી. એનું કામ તો સ્વરૂપ સમજાવવાનું છે. કૃપાળુદેવે લખ્યું કે આંગળી ચીંધવાનું કામ છે, આંગળીથી ચંદ્ર બતાવે. આ અસલ સદગુરુની આપણી વ્યવહારિક ભાષામાં કૃપાળુદેવે વ્યાખ્યા આપી. આમ તો પરમાર્થ વ્યાખ્યા તો ઘણી બધી આપી છે જ્ઞાનીની ઓળખાણ, આ એક ઓળખાણ આપી કે રસ્તે ચાલતા હોય તો વટે માગુ શું કરે કે તમારે અહીંયા જવું છે, આ રસ્તે જાઓ. એ ભેગું હાલે 25 કિલોમીટરે તમે સોનગઢ જતા ને પાલીતાણા આવશે, પણ એને જવું હોય ભાવનગર તરફ તો તમારે ભેગું પાલીતાણા આવે કે રસ્તો બતાવીને બતાવી દે, વાત પૂરી થઈ જાય. આંગળીથી ચંદ્ર બતાવે, ઉડે નહીં ભેગો. આ સત્પુરુષની મર્યાદા છે અને એનું એક જ કામ છે, એ પોતે આત્મજ્ઞ છે એટલે આત્માનું સ્વરૂપ એ પૂર્ણ આત્માનું સમજાવે, એટલે પરમાત્માનું દેવનું સ્વરૂપ સમજાવી અને જીવને આત્માનું સ્વરૂપ કહેશે એના જેવો તું છો, દેવનું સ્વરૂપ કેવું છે સમજી લે. આ વિતરાગ પરમાત્મા સતદેવનું શ્રદ્ધાન કરાવે, સતદેવનું સ્વરૂપ સમજાવે, આ સદગુરુનું કામ. એને સમજ્યા પછી તો પોતે જ એ સ્વરૂપને પ્રાપ્ત કરી લેશે. જ્યાં એવું જ્ઞાન થશે, જ્યાં એવી સુવિચારણા પ્રગટશે, વિચાર કરવાની, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થયે પામે પદ નિર્વાણ. અદ્ભુત વાત, આ દોહરો જ છે હો, પણ દોહરાની અંદર સિદ્ધાંતની ગૂંથણી કરી છે. જીવ પોતે આપણી આ સુવિચારણામાં આપણને દાખલ કરનાર જો કોઈ હોય તો સદગુરુ છે, અને પછી નિજ જ્ઞાન આપણને પ્રગટે છે. એનાથી આપણા જ્ઞાનના સામર્થ્યથી આપણામાં રહેલા મોહનીય જે છે એનો નાશ થાય છે, અને મોહનીયનો નાશ થતા સંસારનો નાશ થાય છે, પરિભ્રમણનો નાશ થાય છે. આ મોહનીયના પરિણામે જીવ અનંત પરિભ્રમણની અંદર અટવાયો છે. એક મોહનીય તૂટે, કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ. બસ મોહનીયને હણી નાખ, એનું સ્વરૂપ રાગ અને દ્વેષ છે. આ અરિહંત આ એનો આદર્શ છે કે જેણે રાગ દ્વેષને હણ્યા છે. અરિહા શરણમ મુજને હોજો, રાગ દ્વેષને હણવા. રાગ દ્વેષ ગયો તો ગમે તે જગ્યાએ ગમે તે સ્થિતિમાં બેઠો હશે, પણ જીવને કેવળ જ્ઞાન થાય, કેવળ જ્ઞાન થતા મોક્ષ થાય. માર્ગનું સ્વરૂપ તો બહુ સરળ છે, સુગમ છે, પણ જરા જીવે સરળતાથી વિચારવું પડે તો સુલભ્ય છે, પણ મુશ્કેલી છે. જીવમાં સુલભ બોધીપણું આ કાળને કારણે દુષ્કર થયું છે. કાળનો પ્રભાવ જો સૌથી વિશેષ હોય તો આપણા એક અવગુણ ઉપર આવ્યો છે, ગુણ ઉપર, કે આપણું સુલભ બોધીપણું જે હતું એ દુષ્કર થઈ ગયું છે. હવે આંટીએ ચડી ગયા છીએ આપણે, હવે વડ વિના કોઈ વાત આપણને બેસતી નથી. એવી સ્થિતિની અંદર પ્રભુના વચનને આપણે આ શુદ્ધ ભાવથી જો સમજવાનો પ્રયત્ન કરીશું, ઘણી આંટી ઉકેલાઈ જશે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.